ಹವಿಯಕ್ಷರಧಾಮತೀ ಯವನಿ ಮಾಂಜೆ ದೇಹಧಾರೀರ ಆಪ್ಯ ಶುಕಯ ಪಾರ ಭಕ್ತ ಜನನೆ ದೀಲೇ ಧರೀ ಮೇ ದಯಾ ಕೀಧಾ ಚಾರು ಚರಿತ್ರ ಗಾನ ಕರವಾ ಜನೆ ಕರುಣಾ ಕರೀ ವಂದು ಮಂಗಲ ಮೂರತಿ ವರದರಿ ಸರ್ವೋಪರಿ ಶ್ರೀಹರಿ ಜನ್ನಿ ಸಾಧು ಸುವಾಸಯಾದ ಜಗಮಾ ಶ್ರೀಜಿ ಸ್ವರೂಪೇ ದಿಸೆ ಧರ್ಮ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಭಕ್ತಿ ಮಹಿಮಾ ಏಕೇಕತಿ ಶ್ರೇಷ್ಠ ಶೇ ಬೋಲೆ ಬೋಲೆ ಅಮೋಲೆ ಶಬ್ದ ಮಧುರಾ ಸಾಕ್ಷಾತ್ ಸುಧಾತೋದರೇ ಏವ ಸ್ವಾಮಿ ಹರಿ ಪ್ರಸಾದ ವಿಪುಣೆ ಸ್ನೇಹೇ ನಮೀಶ ಚಿಲ್ಲಾಠ್ಯ ವಿಶ್ವರಸ್ತಿ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಲಂಡನ್ನಿ ಧರ್ತಿ ಪರ ಪಧಾರೆ ಶ್ರೀ ಆ ವರ್ಷನೀ યાત્રા આપણા માટે ખૂબ જ ઐતિહાસિક અને સ્મૃતિદાયક છે. દર વખતે ટ્રીપ કરતા આ વખતે સ્વામીશ્રીએ સૌથી વધુ સભાઓ કરી છે, નવા ચાર સેન્ટરોમાં સભા કરી છે. ખૂબ જ સુખ અને દર્શન આશીર્વાદ આપણને સૌને આપ્યા છે. સોનામાં સુંગત ભળે એ પ્રમાણે આપણે છેલ્લા કેટલા વર્ષથી સેન્ટર માટે જગ્યા માટે દાખલો કરતા હતા. જતીનભાઈએ 100થી વધારે સેન્ટરો જગ્યાઓ જોઈ સેન્ટર માટે, એમને ભગવાન એવી બુદ્ધિ સરસ આપી, એવી ભક્તિ આપી, ફળ સ્વરૂપે આ જગ્યા ફિક્સ થઈ. આપણને એવું લાગતું હોય કે આપણા દાખલાથી થયું હોય બધું જ, એ આપણને નિમિત્ત બનાવે છે. અમદાવાદની ધરતી પર સ્વામીજી બિરાજમાન હતા ત્યારે અજ્ઞાન હતું મારું, એટલે ધીરે રહીને નિષ્ઠાની કચાસ બી કહેવાય. સ્વામીજીને બધી જમીનની વાત નીકળતી ત્યારે વાત કરી, મેં કહું સ્વામીજી અત્યારે જમીન સસ્તી મળે છે, જે 25-50 લાખમાં મળશે, 1 કરોડમાં મળશે, 1 કરોડમાં મળતી હશે, એ તે વખતે જો લેવા જઈશું તો 5-10 કરોડની થશે, તો આપણે જલ્દીથી અમદાવાદની અંદર જમીન માટેનું કશું કરીએ. તો સ્વામીજી મને સહજતાથી કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે એમને જ્યાં બેસવાનું છે એ જગ્યા એમની તૈયાર જ રાખી હોય. પછી એક વાક્ય વધારે સુપ્રીમસીનું દર્શન કરાવતા કહ્યું કે કદાચ નહીં હોય તો સફાચાત કરતા શું વાર લાગે પ્રભુને. બીજા એક પ્રસંગમાં સ્વામીજી એકવાર હરિસ્મૃતિમાં બિરાજમાન હતા ત્યારે સ્વામીજી વિચારમાં હતા અને હું પાછળ એવું દર્શન કરાવતા હતા, હું નજીક જઈને બેઠો. સ્વામીજી શું વિચારો છો? સ્વામી કે મહારાજ વિચારે છે કે બોમ્બેની ધરતી ઉપર 3 જગ્યા એવી સરસ છે, એમાં કઈ જગ્યાએ મારે બેસવું એનો વિચાર ભગવાન સ્વામિનારાયણ કરે છે. તો એ તો બધું ફિક્સ જ હોય, અને આ જગ્યા જોઈ ત્યારે સ્વામીજી બોલ્યા કે મહારાજે આપણા માટે જ આ જગ્યા રાખી મૂકી હતી. વચ્ચે ઘણી બધી વસ્તુ જોઈ, ફાઇનલ થવાની તૈયારીમાં હોય, કેન્સલ થયું, નક્કી થયું, પણ છેલ્લે આ જગ્યા થઈ. મૂળમાં સ્થાન તો થઈ હશે, સ્વામીજીની કૃપાથી થયું, ટાઈમે ટાઈમે બધું જ પ્રભુ કરી રહ્યા છે, પણ આપણી પણ કોઈક જવાબદારી થાય છે. જે જવાબદારી એ છે કે સ્વામીશ્રી આપણને જગ્યા તો આપશે, પણ એની અંદર હોમાવાની જવાબદારી આપણી છે. સ્વામીજી કે શાસ્ત્રીજી મહારાજે ભયંકર દેશકાળની અંદર એમને 5 મંદિરો કર્યા, ઉપાસનાની સ્થાપના કરી, 8 સંતોષ ખાલી હતા શાસ્ત્રીજી મહારાજ સાથે. શાસ્ત્રીજી મહારાજને મારી નાખવા સુધીના પ્લાનિંગમાં હતા. 2000 પાડાઓ શાસ્ત્રીજી મહારાજને મારવા માટે નીકળ્યા હતા બધો આખો સમાજ એ જમાનામાં, અને શાસ્ત્રીજી મહારાજ દૂધીના ખેતરમાં બેસી રહ્યા ને ભજન કરતા હતા. અને દૂધીનું ખેતર એટલે દૂધી તો ગ્રાઉન્ડ લેવલે હોય, એનો કંઈ મોટો માંડવો ને બધું નહોતું, છતાંય શાસ્ત્રીજી મહારાજ કોઈને દેખાયા નહીં, કારણ કે એ અદ્ભુત મૂર્તિ આપણને અક્ષરકૃષ્ણ મહારાજની ઉપાસના માનવ જાતિને આપવા માટે, આપણને સૌને આપવા માટે પધાર્યા હતા. પણ એ વખતે જે હરિભક્તોએ સેવા કરીને 5 મંદિરો કર્યા, સ્વામીજી કે શાસ્ત્રીજી મહારાજના ઐશ્વર્ય પ્રતાપ ને પ્રતિભાથી કર્યું. સેવા કરનારને ખબર ના પડે કે મેં કેમ સેવા કરી, 2-4-6 મહિના પછી ખબર પડે કે મારું ખિસ્સું કેમ ખાલી થયું. પ્રવેશ કરીને પોતાની પ્રતિભામાં ખેંચીને કરી. યોગીજી મહારાજ વખતે જે સમાજ સેવા કરતો હતો એ સેવા સ્વામીજી કે બાપાનો પ્રેમ અને વાત્સલ્ય એ કક્ષાએ પોતે ડૂબાડી દેતા સમાજને, કે બધા સહજતાથી બાપાની આજ્ઞાથી સેવા કરતા અને શાસ્ત્રીજી મહારાજના બધા જ મંદિરો પૂરા કર્યા, સોનાના સિંહાસનો તપ કરી દીધા. અને સ્વામીજી કે એ જમાનામાં કેટલું બધું 1.5 ટન સોનું જેવું આખી સંસ્થાને આખી સેટલ કરી દીધી, જેના ફળ સ્વરૂપે એ દેશ ઉપર આજે સંસ્થા વિશ્વના ફલક ઉપર છે. પણ સ્વામીજી વિશેષતાની વાત કરતા એ વાત કરી, આપણો સમાજ જે સેવા કરે છે ને એ સમજણથી સેવા કરે છે. સમજણ એટલે શું? તેરા તુચકુ અર્પણ, હું કાંઈ કરતો નથી હે પ્રભુ, તારી સેવા તું કરાવજે, એવા ભાવથી આપણો સમાજ સેવા કરે છે. ચંદ્રકાંત ભગતનો આપણને પ્રસંગ ખબર છે કે 88માં એને ભક્તિ આશ્રમમાં એને બધી જ પોતાની સેવિંગ આપી દીધી અને એક આખો ભક્તિ આશ્રમ બનતો હતો ત્યારે સ્વામીજી કોઈને દેખાડવા મહેમાનને લઈ જતા હતા અને કહેતા હતા કે આ આખો આશ્રમ, ને પછી સ્વામીજી કીધું આ જે સેવક છે એને બધી પોતાની સેવા પોતાનું સેવિંગ આખું 25 વર્ષનું અમેરિકાના રહેવાસ દરમિયાન આ બધું જે કર્યું છે એ સેવાથી આ આખો ભક્તિ આશ્રમ થયો છે. મહેમાન તો જતા રહ્યા, ઇમ્પ્રેસ થયા, પણ ચંદ્રકાંત ભગત સ્વામીજી પાસે આંખમાં આંસુ સાથે રડીને પ્રાર્થના કરી. સ્વામીજી કે કેમ ચંદ્રકાંત તું રડું છું? સ્વામીજી આપે એવું કીધું કે ચંદ્રકાંતના પૈસાથી આ થયું છે, પણ આપે મને યોગમાં લગ્યા લીધો, આપે મને દેહ આપ્યો, આપે મને શક્તિ આપી, આપે મને બુદ્ધિ આપી અને આપે મને બળ આપ્યું સેવા કરવાનું, અને એ બધું સેવા આપની કૃપાથી થઈ છે. મારે તો એક જ પ્રાર્થના કરવી છે કે આ ભક્તિ આશ્રમ હું જ્યારે જોઉં ત્યારે મને જાન પણ ના રહે કે આ મારા પૈસાથી થયું છે. આજે કક્ષાની જે સમજણ, એ સમજણ એ રિયલ ભક્તિ છે. ગઈકાલે બધા એનાઉન્સ કરતા હતા ચિરાગભાઈને, બધા આ હાર બનાવ્યો છે, આટલા દિવસ જાગ્યા છે, આટલી મહેનત કરી છે, આમ છે તેમ છે. આપણે હાર બનાવીએ, સ્વામીજીને પહેરાવીએ અને હાર બનાવનારને એપ્રિશિએટ કરીએ એ તો વક્તાની ભક્તિ છે, એનાઉન્સરની ભક્તિ છે. પણ એવું જો આપણે માનીને સ્વામીજીને હાર પહેરાવતા હોય તો એનો મતલબ એ થયો કે સ્વામીજી તરફ આપણું ધ્યાન નથી, આપણે જે મહેનત કરી છે, આપણે જે દાખલો કર્યો છે એને સ્વામીજી પાસે આપણે રજૂ કરીએ છીએ. તો એ અજ્ઞાન છે, એ આપણે સમજણપૂર્વકની સેવા નથી. સ્વામીજી સર્વાન હાઉસમાં બિરાજમાન હતા અને કોકનો પત્ર આવ્યો સ્વામીજી પાસે. સ્વામીજીએ પત્ર વાંચ્યો, સ્વામીજી એટલા બધા પ્રસન્ન હતા. પછી સ્વામીજીએ કહ્યું કે આ પત્રની અંદર એક વાક્ય બહુ સરસ છે. અને પછી સ્વામીજી બોલ્યા કે એમને કોઈ લખ્યું હતું એમ કે સ્વામીજી તન મન ધનથી અમારે હોમાઈ જવું છે, તમે એમને હોમી દેજો. સ્વામીજી કે આ વાક્ય કેટલું સરસ છે. તો આજે પણ એવો સમાજ છે. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે ભગવાને આપણને બહુ સરસ કુટુંબો આપી દીધા, એવા સરસ કુટુંબો એક સાથે આપી દીધા. તો એ સ્વામીજીની મહાનતા છે કે કુટુંબો આપી દીધા એવું કહે છે, પણ એની પાછળ સ્વામી સ્વામીજીની વર્ષોની તપશ્ચર્યા છે. વાત તો એટલી કરવી છે કે આપણી પાસે સ્વામીજી કહે છે કે આ 2015નો સમયો આપણા માટે છેલ્લી તક છે. સ્વામીજી આરામમાં હતા ત્રિવેન્દ્રમમાં, તો સવારે વહેલા ઉઠી ગયા 5 વાગ્યામાં. સેવકને કીધું કે લાવો મને ફેક્સ લખવો છે. સેવકે કીધું સ્વામીજી 5 વાગ્યા છે. સ્વામી કે સાંજના 5 વાગ્યા છે, વાગ્યા હતા સવારના 5 વાગે. પણ સ્વામીજીએ પત્ર લખવાની શરૂઆત કરી, સ્વામીજીને પ્રાર્થના કરી સ્વામી થોડો આરામ કરીએ. આખી રાત સ્વામી જાગ્યા ન, સૂતા ન, આરામ નહોતો કર્યો. પણ સવારે જે પત્ર લખ્યો એ પત્રની અંદર શું લખ્યું? પ્રાદેશિક સંતોને લખ્યું કે બાપાનું ઋણ વાળવાનો આ છેલ્લો અવસર છે. બીજું વાક્ય લખ્યું સાધનાની પૂર્ણાહુતિ કરવાનો આ છેલ્લો અવસર છે. ત્રીજું વાક્ય લખ્યું આત્માને સુખી કરવાનો આ છેલ્લો અવસર છે. જે સ્વામીજી એ સમયના આકારે છે, તો સમયો આપણા માટે, આપણે આગળ સમયા કર્યા છે તો આપણને ખબર છે કે સમયો સ્વામીજીના આશીર્વાદથી બધું સરસ થશે. 5 સંતો આવશે, ભક્તાઓ બોલશે, સમયો સરસ થશે, લાખો ભક્તો લાભ લેશે, એ આપણે એનાથી યુઝ થયા છીએ. પણ સ્વામીશ્રી ને સમયો પોતાનો બનાવડાવવા માટે કરવું છે કે સ્વામીજી કે સમયો તો 2015માં પહેલી બીજી ત્રીજી જાન્યુઆરી સુધી થશે, પણ ત્યાં સુધી આપણા આત્માની આત્મા યાત્રા નિરંતર ચાલવી જોઈએ. એના માટે સ્વામીજી લંડનની અંદર લગભગ 7-8 ગોષ્ઠીઓ પૂજામાં સરસ કરી છે, અહીંની સભાઓમાં પણ સરસ ગોષ્ઠીઓ સ્વામીજી કરી છે. પણ એ વસ્તુના જો બધા જ પ્રવચનોનો એક એક પારાયણ રાખીએ આપણે 3-3 દિવસનું, તો આપણને ઘણું બધું પાકું થાય કે સ્વામીજી આપણને કેટલું બધું આપીને જઈ રહ્યા છે. સ્વામીજી ત્યાં આપણે નિમિત્ત બનાવવાની પ્રાર્થના કરીએ છીએ સ્વામીજી પાસે ઘણી વાર. તો એક હરિભગત સ્વામીજી હોસ્પિટલમાં હતા અને દર્શન કરવા ગયા, એમને સર્વમ સ્વામીના પ્રવચનમાં સાંભળ્યા. સુરતના હરિભક્ત હતા, એને થયું કે સ્વામીજી હોસ્પિટલમાં છે, ત્યાં દર્શન કરવા ગયા અને ત્યાં પ્રાર્થના કરી સ્વામીજીને કે સ્વામીજી 2015નો સમય આવે છે, અમને સર્વોપરી નિમિત્ત બનાવજો. સ્વામીજીએ દબ્બો મારીને આશીર્વાદ આપતા એક વાત કરી, સ્વામી કે નિમિત્ત તો સદભાવવાળા મુક્તો બનશે, આપણે તો મરવાનું છે. જેને ખરેખર જીવમાં નિષ્ઠા છે એને મરણીયો ભોગ આપવાનો છે. સ્વામીજી એમના જીવનમાં નિરંતર દર્શન કરાવે છે કે એમની એક એક સેકન્ડ એ મરણીયો ભોગ કહેતા એ બાપાના ચરણોમાં સમર્પિત કરવાની ભક્તિથી આપણને દર્શન કરાવે છે, પણ મૂળમાં તો આપણું રૂડું કરવાની ભાવના છે. એટલા માટે સ્વામીજી નિરંતર દર્શન કરાવે છે. સ્વામીજીની ભાવનાનો વિચાર કરીએ તો સ્વામીજી બિરાજમાન હતા, 2-3 મહિના પહેલા સ્વામીજી કે હવે કેટલા મહિના બાકી રહ્યા, કોઈકે કીધું આમ તો 8-9 મહિના બાકી હતા, તો સ્વામીજીને કીધું કે સ્વામીજી 8 મહિના બાકી રહ્યા, કોઈકે કીધું 8 મહિના રહ્યા, તો બીજા એક સેવક બોલ્યા સ્વામીજી 6 મહિના જ બાકી ગયા. સ્વામી કે કેમ 6 મહિના, એપ્રિલ મહિનાથી ગણીએ તો 8 જ મહિના બાકી રહ્યા ને. એટલે સ્વામીજી વચ્ચે ચોમાસાના 2-3 મહિના આવી જાય ને, એ 2-3 મહિના તો કશું ના થાય ને સમયા માટે, એ એની રીતે બોલ્યા. પણ આટલું સાંભળતા સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. એટલે આપણને વિચાર આવે કે આમાં સ્વામીજીની આંખમાં શું કામ આંસુ આવ્યા. એને વાત તો સાચી જ કરી છે કે હવે સમયમાં 6 મહિના બાકી રહ્યા છે, કારણ કે 2-3 મહિના તો વરસાદમાં કશું કામ થવાનું નથી. પણ સ્વામીજીની આંખમાં આંસુ આવ્યા પછી સ્વામીજી ચશ્મા કાઢીને આંસુ દુસતા એક જ વાક્ય બોલ્યા, સ્વામીજી કે મને તો તમારી એક સેકન્ડ બગડે ને એ પરવડતું નથી. એટલે એ ચોમાસાના જે 2 મહિના દરમિયાન આપણે કશું નહીં કરી શકીએ એ તો ફિઝિકલ વાત થઈ કે ભાઈ સમયની સાઈટ ઉપર 2 મહિના કદાચ કામ ના ચાલે, કારણ કે વરસાદ પડ્યો હોય એટલે બધી માટીને બધું ભીનું હોય કરીને. પણ સ્વામીજીને એ દ્રષ્ટિ નથી કે ચોમાસાના 2 મહિના માટી ભલે ભીની હોય યુવા પ્રવૃત્તિ તો થઈ શકે ને, ભલે વરસાદ ગમે એટલો પડતો હોય સ્વાધ્યાય ભજન તો કરી શકીએ ને, ભલે વરસાદ ગમે એટલો પડતો હોય 3 ગ્રંથમાં ડૂબી તો શકીએ ને, ભલે વરસાદ ગમે એટલો પડતો હોય ભક્તોની સાથે સુખ દુઃખના ભાગીદાર તો થઈ શકીએ ને, ભલે વરસાદ ગમે એટલો પડતો હોય પણ તીવ્રતાથી ભજન કરી અને ભગવાનમાં વૃત્તિ તો જોડી શકીએ ને. સ્વામીજીનો કહેવાનો મતલબ એ હતો કે તમે ચોમાસું હોય શિયાળો હોય ઉનાળો હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય, તમારા જીવનની એક એક સેકન્ડ ના બગડે એનું તમે નિરંતર ધ્યાન રાખજો. એમાં આપ 171 દિવસ દરમિયાન સ્વામીજી કે બગડશે બી ખરો, વૃત્તિ છે હેવા છે, નપાસ થવાશે, સ્વધર્મથી પણ નપાસ થવાશે, આત્મીયતામાં પણ નપાસ થવાશે, વાણીથી પણ નપાસ થવાશે, મન બુદ્ધિથી પણ નપાસ થવાશે, નપાસ ઘણી રીતે થવાશે. પણ સ્વામીજી કે રડીને ભજન પ્રાર્થના કર્યા વગર સુતા. સ્વામીજીના સેક્રેટરી પવિત્રભાઈ છે, તો પરમ દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે રાતના 12:10 થઈ જશે, એટલે એમને સ્વામીજીને પ્રાર્થના કરી સ્વામીજી ગુરુ પૂર્ણિમા સ્ટાર્ટ થઈ ગઈ, તો અમે તમારી સાથે રહીએ છીએ, તમારી સેવા ભક્તિમાં હા હા ગળથલ કરીએ છીએ, પણ તમે અમને એવો બુદ્ધિ યોગ ના આપો કે 2015માં હવે અમારી પાસે જે 173 દિવસ બાકી છે એ દરમિયાન અમે અમારી યાત્રા પૂરી કરી શકીએ. સ્વામી કે બધું સમર્પણ અમારાથી થઈ શકશે પણ મન બુદ્ધિનું સમર્પણ અમારાથી થાય એવા આશીર્વાદ ના આપો. ત્યારે સ્વામીજી કે એક જ વાક્ય કહી દઉં તને, એક જ વાક્ય. અને પછી સ્વામીજી વાત કરી કે એક જ વાક્ય, એટલે પછી સ્વામીજી વાક્ય કહ્યું કે દરરોજ 15 સ્વામીની વાતો વાંચીને પછી સુઈ જજે. પછી ધીરેન બોલ્યા એકલી વાંચવાની નહીં, સ્વામી કે વાંચીને મનન ચિંતન કરતો 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 સ્વામી કે મનન ચિંતનમાં રહીને સુઈ જજે. પછી કે એકલું મનન ચિંતન કરીને નહીં, સ્વામી કે 15 વાતો વાંચવાની, 15 વાતોનું મનન ચિંતન કરવાનું અને પછી એના માટે ભજન કરી અને પછી સુઈ જજો તો આપણી યાત્રા પૂરી થઈ જશે. તો એ તો સ્વામીજી સાથે રહે છે, સ્વામીજીનો અખંડ લાભ લે છે, 24 કલાક સ્વામીજીની સેવામાં છે, છતાં એને સ્વામીજીએ માર્ગ બતાવ્યો કે સ્વામીની 15 વાતો દરરોજ વાંચીને મનન ચિંતન કરી અને ભજન કરીને સુઈ જજો. પેલી જે સ્વામીજી સાથે રહે છે એમની સેવા છે, એ સ્વામીજીને કમ્ફર્ટેબલ થાય, સ્વામીજીને બધી બધું આખા સમાજનું જોડેનું કોઓર્ડિનેશન કરે, બધી સેવા છે એમની. પણ એમના આત્મા માટે સ્વામીજીએ ભાથું આપ્યું કે 15 વાતોનું મનન ચિંતન કરી એના આકારે રહી અને ભજન કરીને શું. સ્વામી કે આટલી વસ્તુ જો આપણે કરીએ તો એ પવિત્રભાઈ સેવા સત્સંગ તો સરસ કરે જ છે, ભગવાન મોટને મોટા પુરુષે સ્વીકારેલું પાત્ર સર્વોપરી જ હોય, પણ એના આત્માને વિશે એક નવો બુદ્ધિયોગ આપવો હોય, એના આત્માને વિશે કોઈ ઊંડાણ પ્રગટાવવું હોય, એના આત્માને વિશે સમ્યક દોષનું દર્શન થાય એવી ભૂમિકામાં લઈ જવા હોય, એમના આત્માને આખા નિરંતર પ્રભુ તરફ એક ખરી સ્પીડથી ચાલે એના માટે સ્વામીજી આખું દર્શન કરાવ્યું. એટલે સ્વામીજી આ વખતની આખી ટ્રીપમાં નિષ્ઠાની વાત બહુ કરી છે. સ્વામીજી એકવાર બિરાજમાન હતા અને સ્વામીજીએ પૂછ્યું એમ કોઠારી સ્વામીજીને કે બ્રહ્મ વિદ્યા ગુણાધ્યાન સ્વામી કેટલાને ભણાવી હતી, કોઠારી સ્વામી કે 200 જણને. પછી સ્વામીજી પૂછ્યું બ્રહ્મ વિદ્યાનું, બ્રહ્મ વિદ્યા એટલે શું? જ્યારે કોઈ બોલ્યું નહીં ત્યારે સ્વામીજી ધીરે રહીને બોલ્યા. સ્વામીજી કે બ્રહ્મ વિદ્યા એટલે સ્વામીજી કે અપ્રતિમ નિષ્ઠાથી ભગવાન સાથે સંબંધ બાંધવો એ બ્રહ્મ વિદ્યા છે. અને પછી સ્વામીજીએ કહ્યું સ્વામીજી કે એવી બ્રહ્મ વિદ્યા કહેતા સ્વામીજી કે એવી સમ્યક નિષ્ઠા. સ્વામીજી કે એ વખતે ખાલી 200 જણને ગુણાત્યાન સ્વામીએ બ્રહ્મ વિદ્યાને ભમ્યા કયા હતા, હરિભક્તો 1000 ઉભા કર્યા હતા, ખેંગાર વાવ માથા કાપીને ભરે એટલા બધા એકાંતિક હરિભક્તો ગુણાધ્યાન સ્વામી ઉભા કર્યા હતા. પણ સ્વામીજી વાત કરતા હતા કે એવી જે નિષ્ઠા છે સ્વામી કે આપણે 1000ના સમાજની અંદર અને 1000ના ચૈતન્યમાં એના નિષ્ઠાના રસ આપણે રેડી દેવા છે. સ્વામી કે હું સાધુ હરિપ્રસાદ ધરતી છોડીને જાય એ પહેલા 1000ના જીવનની અંદર એવી નિષ્ઠા દ્રઢ કરાવી દેવી છે. તો એ એમના આશીર્વાદ છે, પણ એની સાથે આપણું પણ એમના તરફ એક ધાર્યું મુમેન્ટ નિરંતર થવું જોઈએ. આ જે અત્યારે આપણે સેન્ટર લઈએ છીએ, ગઈકાલે આપણે સમર્પણ સભા રાખી, યથાશક્તિ બધાએ પોતપોતાની રીતે સ્વામીજીના ચરણોમાં સમર્પણ કર્યું, પણ હજુ સમર્પણને પરાકાષ્ઠાએ લઈ જવું હોય તો અમારી એક શિબિર હતી ઉભરાટની અંદર કાર્યકર્તાની, ત્યારે મિલિનભાઈ સરદાન છે સ્વામીજી કે બેસ્ટ કાર્યકર્તા ઓફ ધ બ્રહ્માંડ, સ્વામી કે આપણા સમાજની અંદર બેસ્ટ કાર્યકર્તા છે, એવા નિષ્ઠાવાન ભગત છે કે એને 10 વર્ષ તો ભયંકર દેશકાળમાં રાખેલા અને છતાંય ધોકો નથી કર્યો અને નિષ્ઠાથી જીવન જીવ્યા છે. પછી વ્યવહારિક સંદર્ભી ગોઠવી દીધું, આજે અસંખ્ય ગામડાઓમાં બધે સેવા કરે છે, પણ એની જે ભાવના શુદ્ધ છે એને વાત કરી હતી શિબિરની અંદર, જે આપણા બધા માટે આદર્શ છે, એને નક્કી કર્યું છે કે અત્યારે તો હા કેરથલ કરીને સ્વામીજી રાજી થાય પ્રમાણે દરેક અભિપ્રાયની એની સેવા કરવી છે, પણ મારા જિંદગીનો અંત થાય તે દિવસે મારા નામે 0 બેલેન્સ હોવું જોઈએ અને મારું જે કાંઈ છે એ ભગવાનને અર્પણ થઈ ગયેલું હોવું જોઈએ. આવી એક તપ સુરુચિથી એને સંકલ્પ કર્યો, એ ખરેખર લોકથી પરનું જીવન કહેવાય, એ ખરેખર એકાંતિક ધર્મ કહેવાય, એ ખરેખર ભગવાનનો અનન્ય આશરો કહેવાય, એ ખરેખર ભગવાન અને મોટા પુરુષ સાથેની પ્રીતિ કહેવાય. એક ગ્રહસ્થ હોવા છતાંય છેલ્લા 7-11 એને બેન દીકરો ને દીકરી છે, તેને વિચાર કેમ ના આવ્યો કે દીકરો દીકરી છે એનું શું, પણ એને એ પણ વિચાર આવ્યો કે દીકરો ને દીકરી હું પ્રભુનો છું તો દીકરો ને દીકરી પણ પ્રભુના છે, તો હું જેવી રીતે પ્રભુ મારું ધ્યાન રાખે છે તો મારા દીકરા દીકરીનું તો ધ્યાન ભગવાન રાખવાના છે, પણ હું શું કામ જે આ જિંદગીમાં જે કાંઈ ભગવાને આપેલું છે એવું મારા ખાતે રાખું, શું કામ હું એ પાપને લઈને અક્ષરધામ જાઉં, જે કાંઈ છે મારું પ્રભુનું છે એવું એક સંપૂર્ણ સમર્પણ એમને કર્યું છે. તો આપણે સૌ પણ સંકલ્પ કરીએ કે 15 ઓગસ્ટ પહેલાં આપણું સેન્ટર પેડઅપ થઈ જવું જોઈએ, એટલે 200-400 હરિભક્તો છે જેની પાસે જે કાંઈ છે જે કાંઈ સેવિંગ છે એ નક્કી કરીએ કે ભાવ એકાદ મહિનાનું રાખીને પણ આપણે ભગવાનના ચરણોમાં આપણે આપી દેવું જોઈએ. અમે કેનેડામાં ગયા હતા, કેનેડાની અંદર એક જણને સ્વામીજી સેવા લખતા હતા, પૂછ્યું તારી આવક કેટલી છે, સ્વામી કે શું લખું, એ કે સ્વામીજી આપ જે લખો તે. પછી સ્વામીજી પૂછ્યું તારી આવક કેટલી છે, તો કે 10,000. સ્વામીજી કે કેટલું લખું, હવે 10,000ની જેની વર્ષની આવક હોય ને $200-500 લખાય, તો કે સ્વામીજી લખો 10,000. તો કે સ્વામીજી કે 10,000, તો કે તારું આયોજન શું છે આખા વર્ષ દરમિયાન, સ્વામીજી પૂછતા હતા. સાહેબ કે ભગવાનના ભક્તને કોઈ આયોજન હોતું જ નથી, ભગવાનનું આયોજન હોય એમાં તન મન ધનથી ભળી જવું એ ભક્તનું આયોજન. તો બી સ્વામીજી કીધું એમ, સ્વામી કે તારું આખા વર્ષના આયોજન શું છે આ, ત્યારે એને ધીરે રહીને સ્વામીજીને કીધું, સ્વામી જો મારા આયોજનની મારે ચિંતા કરવાની હોય તો તમારે ધરતી પર એવાનું પ્રયોજન શું છે. તો સ્વામીજીને જરા બોલ્યા ત્યારે સ્વામીજીને આંખમાં આંસુ આવે, સ્વામી કે તું મળ્યો ખરો, એ કહેવાનો મતલબ શું એમ કે આવા ઘણા હરિભક્તો છે. બોમ્બે પણ એક પેલો રોહણ કરી છે અમારે દહીસરમાં, 500 કાર્યકર યુવકોના લીડર છે, એ પણ સેવા લખાવવા આવ્યા. એ એક શેર માર્કેટનું એનું બોર્ડ છે ને કરે છે કામ, વર્ષે 4-5 લાખ રૂપિયાની આવક છે. સ્વામીજી કે કેટલું લખું, તો કે લખો ને સ્વામીજી, તો કે કેટલું લખાય, 3 વર્ષની સેવા લખવાની હતી, 1 વર્ષની આવક લખવાની હતી, 3 વર્ષની આપવાની હતી, તો 5 લાખની આવક હતી. સ્વામી કે 25,000 લખું, 1 લાખ લખું, 2 લાખ લખું, સ્વામી કે લખો 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 લખો. સ્વામી કે 5 લાખ લખું 1 વર્ષની આવક, તો કે ના સ્વામી વધારે લખો ને. સ્વામી છેલ્લે સ્વામીજી પેન મૂકી દીધી, સ્વામી કેટલી લખું, સાહેબ 15 લાખ લખો. હવે 1 વર્ષની ઇન્કમ 5 લાખ, 3 વર્ષની થાય 15 લાખ, તો ઘર કેવી રીતે ચાલે. એટલે સ્વામીજીએ કીધું કે સ્વામીજી કે ના ના આટલી બધી સેવા થોડી હોય, 1 વર્ષની લખીએ 5 લાખ, 3 વર્ષમાં તું 15 લાખ આવે તો પછી તારું ઘર કેવી રીતે ચાલે, તું ખાઈશ શું. ત્યારે એને કીધું કે સ્વામીજી હું 32 વર્ષનો થયો અને સત્સંગ તો મને 2 વર્ષ પહેલા થયો છે, પણ 32 વર્ષ દરમિયાન મારી પાસે તો કશું નહોતું, તો મને કોને ખવડાવ્યું છે, તમે જ તો મને ખવડાવ્યું છે. પહેલાં તો મને ભગવાન નહોતા મળ્યા અને તમે નહોતા મળ્યા ફિઝિકલી, ત્યારે પણ મારું તમે ધ્યાન રાખીને મને આટલો મોટો કર્યો છે, હવે તો તમે મળ્યા છો, ભલે ને પૈસા તમારી સેવામાં જાય, રોટલા તો તમે આપશો ને. સ્વામીજી બેઠા હતા તો ઊભા થઈ અને એને ભેટી પડ્યા, એને આશીર્વાદ આપ્યા અને સ્વામીજી કે હું તને આખી જિંદગી યાદ રાખીશ. કહેવાનો મતલબ શું, રાજીપો લેવાની એક તક, એટલે આ સેન્ટરની અંદર આપણે તન મન ધનથી હોમાવવાનું છે. મહારાજના વખતનો બી પ્રસંગ છે કે ભગવાન સ્વામિનારાયણને ભગા દોશી રસોઈ આપવા આવ્યા. મહારાજને કહ્યું કે મહારાજ રસોઈ દેવી છે. મહારાજ કે ભગા દોશી અત્યારે રસોઈ ન દો, એના કરતાં કડિયા મજૂરના પૈસા ચૂકવાના બાકી છે અને કામ અટકી જાયું છે, તો તમે એમાં આપી દો. તો કે ના મહારાજ, તમે 3-3 વખત આવું કર્યું છે, મારે તો રસોઈ જ દેવી છે અને શિરોપુરીને બધું ખવડાવવું છે સંતો પરમહંસોને આપને બધાને. મહારાજ કે ભલે. કોઠારીને બોલાવ્યા, મહારાજે કીધું કે સીધું લેજો અને બનાવજો, ડબલ સીધું લઈને બનાવજો, પણ આપણા શેઠની આબરૂ રહે, શેઠને જમાડાય બધાને જમાડીએ. પણ મહારાજે ભૂખ મૂકી દીધી, જે મૂક્યું કે બધા એવું જમ્યા કે પહેલી પંગતમાં જ ખૂટી ગયું. પછી જેમ તેમ કરીને પૂરું કર્યું, પણ એ મહારાજનો રાજીપો ના મળી શક્યો. બીજે દિવસે ખેંગારજીભાઈ આવ્યા અને ખેંગારજીભાઈ મહારાજને કીધું મને રસોઈ દેવી છે. મહારાજ કે કડિયાના પગારને બધું ચડી ગયું છે, ખેંગારજીભાઈ રસોઈ મિષ્ઠાનને બધાની ના રાખીએ તો, કે મહારાજ આ તો અમે તમને આપીએ છીએ રસોઈ, તમારે જે ખવડાવવું હોય તે ખવડાવો અને તમારે કડિયા મજૂરને જે આપો તમે રાજી થયા કરો. મહારાજ કે સારું, કોઠારીને બોલાવીને કીધું સારી રસોઈ બનાવો અને 1/3 મટીરિયલ લેજો પણ બધાને જમાડવાના છે. બીજે દિવસે પણ બધાને ભૂખ મૂકીને 8-8 વખત પીરસ્યું અને છતાંય એનું કશું ખૂટ્યું નહીં. અને ભગવાન સ્વામિનારાયણ ભગા દોશી પણ સામે બેઠા હતા, છતાંય ભગવાન સ્વામિનારાયણ એક અક્ષરે રાજી થયા, કારણ કે એને કડિયા મજૂરને ચૂકવાના પૈસા જે વધ્યા એમાંથી ચૂકવી દીધા. મહારાજનો રાજીપો આટલામાં જ મળી ગયો, ખાલી 200-300 રૂપિયા બાકી હતા. પણ મહારાજ પોતાના શરીરે ચંદન ચર્ચી અને પેલાને ચંદન ચર્ચેલા શરીર સાથે એ બધી પંગત જમતી હતી, એની અંદર ભગવાન સ્વામિનારાયણ ભેટ્યા. તો વિચાર કરો, રાજીપો કોને મળ્યો, ભગા દોશીને મળ્યો કે ખેંગારજીભાઈને મળ્યો? એ જ ખેંગારજીભાઈ મહારાજ બીમાર હતા ના હતા તો મહારાજની બીમારીની ચિંતા કરતા હતા. આ સેન્ટર થયું એનો બીજો મોટો ફાયદો એ છે કે ભગવાન ઠાકોરજી બિરાજશે તો આપણી ભક્તિ તો થશે જ. આપણું એક ઘર બનશે, કે આપણું અક્ષરધામનું એક ઘર, જે આપણા ઘરની અંદર ઘર મંદિર છે અને આપણું સેન્ટર છે એ આપણું મંદિર છે. તો એ વખતે ભગવાન સ્વામિનારાયણ ગઢડાનું કામ ચાલતું હતું અને મહારાજ ટેકરાની ઉપર સાઈડ ઉપર બિરાજમાન હતા અને બીમાર હતા અને ખુરશી નાખીને બેઠા હતા. મહારાજની બીમાર હાલત જોઈને એને મહારાજને પૂછ્યું કે મહારાજ તમારી તબિયત કેમ છે? મહારાજ કે સારું છે સ્વામીજી જેવું. સ્વામીજી કોઈ દિવસ એવું ના કે મારી તબિયતમાં કોઈ તકલીફ છે, એ તો હંમેશા કે તમારા બધા કરતાં મારી સારી તબિયત છે અને એ સારી જ છે. ભગવાનને રાખનાર પુરુષની તબિયત કોઈ દિવસ ખરાબ થતી જ નથી, એ તો ભગવાનની ચિદાકાંત રસગન મૂર્તિને નિરંતર ધારણ કરે છે. બીમારી તેમના સમયમાં સંજોગોમાં ગ્રહણ કરવી એ ગ્રહણ કરે છે, એ તો ભક્તોના ઉત્થાનને માટે છે અને આપણા પ્રારબ્ધો ધોવા માટે છે. આપણું આધ્યાત્મિક રીતે એક ધાર્યું ઉત્થાન ભગવાન અને મોટા પુરુષ મરે, આપણી પ્રીતિ પરાકાષ્ઠાને પામે, આપણી પ્રીતિ ગુણાતીત થાય, એના માટે ગ્રહણ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે બે ત્રણ વાર પૂછ્યું મહારાજે, મહારાજ એને સામેથી પૂછે તમારો વ્યવહાર કેમ ચાલે છે, તમારો કેમ વ્યવહાર ચાલે છે? બે ત્રણ ચાર વીસ વખત પૂછ્યું હશે, પેલાને કઈ સમજણ ના પડે, પેલાને થાય હું મહારાજનું પૂછું છું, મહારાજ મારું પૂછે છે. અને ત્યારે સુખાનંદ સ્વામી એના એ સુખમુનિ કે કોઈ એમના ભગવદી હશે અને એને એક બાજુ લઈ જઈને કહ્યું કે તને ખબર પડે છે? તો કે શું? કે તું પ્રભુની તબિયત પૂછે છે અને પ્રભુ તારો વ્યવહાર પૂછે છે, એનું રહસ્ય તને કઈ ખબર પડે છે? તો કે ના. તો કે મહારાજને તું પૂછ, તારો વ્યવહાર પૂછે છે મીન્સ તારા વ્યવહારમાંથી એમને કશું જોઈએ છે, ત્યાં ભગવદીની જરૂર છે. કે બ્રહ્મવિહારી સ્વામીજી આપણને પ્રાદેશિક સંત તરીકે આપ્યા. પ્રાદેશિક સંત શબ્દ તો એક વ્યવહારિક વાત કરે કે ભાઈ જનરલ એડમિનિસ્ટ્રેશન કરે, પણ એવું નથી. આપણા આત્માનું અતિશય રૂડું થાય એવા માટે એના માટે સ્વામીજીએ પ્રાદેશિક સંત તરીકે કહેતા ભગવદી તરીકે આપણને બ્રહ્મવિહારી સ્વામીજી આપ્યા છે. અને બ્રહ્મવિહારી સ્વામીનો સમાગમ કરીશું. હું કેટલાય દિવસથી સાથે છું અને આમે અમે રૂમમાં બી પડોશીઓ છે, પણ એનું જીવન નજીકથી જોયું છે. એકદમ નેચરલ જીવન છે, એકદમ સહજતાથી જીવે છે, એકદમ પવિત્ર જીવન છે. કોઈ દિવસ જિંદગીમાં હોંહાટો ના મળે, કોઈ દિવસ એને એગ્રેસિવ કોઈ જાતનું બોલતા વાણીએ કરીને નપાસ થતા આપણે ન સાંભળ્યા. એને પ્રેમ આત્મિકતા અને નેચરલ એક અવસ્થા છે, એ ભગવાન સાથેના સંબંધો દર્શન છે. તો એમનો સમાગમ આપણે કરીશું, એને તો આપણી પાસે અપેક્ષા નથી, પણ આપણે એમનાથી નજીક જઈશું તો આપણા જીવનની અંદર સમજણ આવશે. આપણને સ્વામી સાથે સંબંધ બાંધવાની જે શુદ્ધ સમજણ છે એની દ્રઢતા એમના સમાગમથી થશે. આપણને દોષનું દર્શન નથી કે આપણે સ્વામીજીને કેવી રીતે રાજી કરી શકીએ. વારંવાર હાર પહેરવાથી રાજી થાય થોડા સ્વામી, વારંવાર પ્રાર્થના કરવાથી થોડા રાજી થાય. પ્રાર્થના તો ભગવાનની મૂર્તિ પાસે ગમે ત્યાં કરો, જે ટાઈમે સ્વામીજી કથા વાર્તા કરે છે તે તો આપણને સિદ્ધ કરાય આપણી જવાબદારી સાથે કરે છે. પણ જો આપણે સંકલ્પ કરીને એમના તરફ આપણે યાત્રા કરતા રહીશું તો એ યાત્રાની અંદર જો ભગવદી સંતનો સહકાર હશે, સમાગમ હશે, તો આપણાથી એ યાત્રા સહજ અને સુગમ થશે. પણ જ્યાં સુધી આપણે આપણા દોષનું દર્શન નહીં હોય ત્યાં સુધી આપણા સ્વભાવનું પરિવર્તન નહીં થાય. ગઈકાલે પપ્પુભાઈ પ્રાર્થના કરતા કરતા રડી પડ્યા કે સ્વામીજી મને ગુસ્સો બહુ નડે છે. તો એ જ એમને જે ગુસ્સો બહુ નડે છે તો એમને કંઈ આજે જ ગુસ્સો નડે છે એવું નથી, એ જન્મ્યા હશે ત્યાંથી આટલા મોટા થયા ત્યાં સુધી એને ગુસ્સો નડતો હોય. પણ ભગવાને એના ગુસ્સાને એને દેખાડ્યો સત્સંગમાં આવ્યા ત્યારે. અને એવી રીતે કઈ વ્યક્તિને ગુસ્સો નથી આવતો, કોઈનો ગુસ્સો બહાર વ્યક્ત થાય છે અને કોઈનો ગુસ્સો બહાર વ્યક્ત નથી થતો. મન બુદ્ધિના લેવલે તો બધાનું માઇન્ડ ફ્રસેટ થાય છે અને ગુસ્સો એ જ્યાં સુધી અહંકારની વૃત્તિ છે ત્યાં સુધી દરેક વ્યક્તિના જીવનમાં ગુસ્સો રહેવાનો છે. તો એમનો જે સમાગમ કરીશું આ સેન્ટરમાં રહીને તો આપણને આપણા દોષનું દર્શન થશે અને એ ગુસ્સો ઓવરકમ કેવી રીતે કરવો એનો ભગવાન આપણને બુદ્ધિયોગ અને માર્ગદર્શન બ્રહ્મવિહારી સ્વામી ગુરુપ્રસાદ સ્વામી જતીનભાઈ ચિરાગભાઈ જેવા મુક્તો થકી આપણને મળશે. એ સુકાનંદ સ્વામીજીને પૂછ્યું કે મહારાજની શું કરવાની ઈચ્છા છે, મહારાજ કેમ વારંવાર પૂછે છે તમારે શું તારો વ્યવહાર કેમ છે? તો કે મહારાજને પૂછો કે તમારે શું જરૂર છે મહારાજ. અને જ્યારે એ મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ તમારે કઈ જરૂર છે, ત્યારે મહારાજ બોલ્યા. ત્યાં સુધી પ્રભુ નતા બોલતા, પણ જ્યારે મહારાજને પૂછ્યું કે મહારાજ તમારે કોઈ વ્યવહારિક રીતે જરૂર છે, અને ત્યારે મહારાજે કહ્યું કે આ કડિયા મજૂરના બિલ બાકી છે, એને પૈસા ચૂકવાના બાકી છે 350 રૂપિયા, અને હવે કડિયા મજૂર કામ પર આવવાની ના પાડે છે. બીજી બાજુ મહારાજે બીમારી ગ્રહણ કરી હતી ત્યારે પેલા ખેંગારજીભાઈને થયું, ઓહો પ્રભુને પૈસાની જરૂર છે, એના ખિસ્સામાં તો કશું નહોતું. મહારાજની લેવા લઈને ગામમાં ગયા. દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર થોડા પૈસા ઉછીને આપશો. દાદા ખાચર કે ભાઈ શું કરવા છે? તો કે મહારાજની સેવા કરવી છે. દાદા ખાચર કે જો મારી પાસે હોત તો તને થોડા આવા દિવસ આવવા દે, હું તને આવો દિવસ ના આવત ને. પછી બીજા કોઈ ખાચરને કીધું, મૂળુભાને કીધું, થોડા ઉછીના પૈસા આપશો? તો કે કેટલા છે, કેટલા જોઈએ છે? તો તમારી પાસે હોય એટલા. 750 રૂપિયા પેલાની પાસે હતા. એ 750 રૂપિયા લઈને ભગવાન સ્વામિનારાયણ પાસે જાય છે અને ભગવાન સ્વામિનારાયણને કહે છે, મહારાજ આ પૈસા લઈ લો. મહારાજ કે કેટલા પૈસા છે? તો કે 350. અરે 750 રૂપિયા છે. ભગવાન સ્વામિનારાયણ કે અમારે તો ખાલી 350 રૂપિયાની જ જરૂર છે, આ ખાલી કડિયાઓને ચૂકવવા માટે. ત્યારે એને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, મહારાજ આ 350થી કડિયાને ચૂકવો, બીજા 200 રૂપિયા છે એ હજુ આગલા મહિનાનું રેશનનું જે બિલ બાકી છે એ ગાંધીને ચૂકવી દઈએ, ત્રીજું 100 રૂપિયાની મહારાજ આપની દવા માટે આપું છું, લઈ રાખો આપ, અને આ 100 રૂપિયા આ ભક્તો સંતોને સારી રસોઈ કરીને જમાડજો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થઈને ભેટ્યા. કહેવાનો મતલબ, અત્યારે ભગવાન અને મોટા પુરુષ તન મન અને ધનથી આપણે આહુતિ આપીએ તો ખરેખર રાજી થઈને આપણને આશીર્વાદ આપે એમ છે. સ્વામીશ્રીને છેલ્લી વાત કરીએ કે આ સેન્ટર થયું, હવે એક મહિનામાં આપણને પઝેશન મળશે, બીજા એકાદ મહિનાની અંદર બધું રિનોવેશન થશે, ઠાકોરજી પધરાવાશે. તો કેનેડાની અંદર જ્યારે મંદિર થયું, કે આપણને બધાનો ઇતિહાસ ખબર છે કે એ મંદિર ક્લબ બનવાનું હતું કે મસ્જિદ થવાની હતી કે કંઈક બીજી રીતનો ઉપયોગ થવાનો હતો, એવું બધું થઈ જાય, બેન્કેટ હોલ બની જાય બધું જ. પણ એ ઓલરેડી ચાલુ મંદિર હતું અને છતાંય સ્વામીજી કીધું કે આપણે હિન્દુ ધર્મની લાજ ના જવા દેવાય, આપણે સંસ્કૃતિના માણસો છે, ગમે તેમ કરીને લઈ લઈએ. બધા જ હરિભક્તોએ હાહાગીરી કરી અને 24 કલાકની અંદર $2.2 મિલિયન ભેગા કર્યા. કોઈએ ઘર ઉપર લોન, કોઈએ બીજી રીતે, કોઈ ઉછીનું પાછું બધું કરીને કર્યું, મંદિર થઈ ગયું. તો બધાએ મહેનત કરીને મંદિર થઈ ગયું, પૈસા પણ પછી લોન લઈને આપણે ચૂકવી પણ દીધા હરિભક્તોને જે હતા તે. તો હરિભક્તો એની સેવા થઈ ગઈ. પણ મોટા પુરુષ અને ભગવાન છે એની વ્યવહારિકતા પણ એ આધ્યાત્મિકતા છે. સ્વામીશ્રી બોમ્બેની અંદર ખરડો લખતા હતા, પછી સ્વામીજી ઘણી વાર લખે તો કોઈ હરિભક્તને ના પાડે, ના ના કશું નથી જોયું ત્યાં. એટલે મને એવું દુઃખ થાય કે આની પાસે આટલા બધા પૈસા છે ને સ્વામીજી ના કેમ પાડે છે. પછી સ્વામીજી એક વખત મેં કહ્યું, સ્વામી અમને સ્વામી કે મને દિલ નથી થતું એમ લેવાનું, એને લોભની વૃત્તિ છોડવાનો સંકલ્પ નથી. એની પાસે 6 કરોડો પણ સ્વામીજી કે એનો આત્મા ચુમાય છે, એનું મન બુદ્ધિ ચુમાય છે, સ્વામી કે આપણે એની સેવા નથી. બીજી બાજુ ગરીબ હોય ને થોડી વધારે સેવા લખે તો મને પાછું ત્યાં બુદ્ધિ લાગે, આ બિચારો પૂરી કરવાનો તો છે જ નહીં, ઉપરથી એને પ્રેશર આવશે. મેં કહ્યું, સ્વામીજી તમે આની કેટલી બધી લખી, તો આની આશીર્વાદ આપજો પૂરું થાય. કારણ કે મહારાજ કરાવશે ધીરે ધીરે. હું સાંઈ આટલું બધું લખ્યું સમયા સુધી તો શક્યતા નથી, એની પાસે સોર્સ જ નથી. સ્વામી કે ભક્તિ એક વસ્તુ યાદ રાખ, હું કોઈ પણ વ્યક્તિની સેવા લખું છું ને એની આર્થિક પરિસ્થિતિ જોઈને નથી લખતો, એના આત્માની કેપેસિટી જોઈને લખું છું. એ કેટલો જમ્પ મારી શકે છે. સ્વામી કે 10,000ની આવક માં 25,000 લખું ને ત્યારે એના ફેસ પર હું જોતો હોઉં છું, સ્વામી કે એના હૃદયને હું જોતો હોઉં છું. અને એ વખતે આત્મા સંકલ્પ કરે, ભલે મારી 10,000ની તાકાત નથી પણ મારો બાપ તો અબજપતિ છે ને, કરતા હતા તો મહારાજ છે ને, સુપ્રીમ નારાયણ કોણ છે, અને એ નારાયણના સ્વરૂપની સામે બેઠો છું અને એ સેવા લખે છે, મારે તો ક્યાં કરવાની છે, એના બળે કરવાની છે. 2 ભાઈ સેવા લખાવવા આવ્યા, એક અમરીશ હતા અને 1 સદભાવવાળા હતા. પણ અમરીશનું જીવન સરસ થયું, પેલા નાના ભાઈનું પેલાને ગુણ આવ્યો, સભામાં આવ્યો કે સેવા લખાવવા આવે. સ્વામીજી કે 2 ભાઈનું ભેગું લખો, તો કે લખો સ્વામીજી. પેલાની હિંમત 50,000 રૂપિયા આપવાની નહીં. સાહેબ કે કેટલી લખું, ત્યાં વિવેક ખાતર કે સ્વામી આપો એમ લખો. સાહેબ કે 5 લાખ લખું, ત્યાંથી પેલાના હાર્ટબીટ વધી ગયેલા મોટા ભાઈ. પેલો પાછળવાળાનો કે ના બોલતો નહીં, હા સ્વામી લખો, જેટલું લખો એટલું લખો, વધારે લખો જે કરું તે. સાહેબ કે 11 લખું, 15 લખું, મને મનુષ્ય ભાવ આવી ગયા કે આ પેલો ગયો, પછી દેખાશે જ નહીં. પછી પેલો નાનો ભાઈ પાસે મજબૂત હતો, નિષ્ઠા વાળતો, સ્વામી મરજી. પછી સ્વામી એક વાક્ય બોલ્યા, 15 લખ્યા પછી સાહેબ કે લખાવ લખાવ લખાવ, આપવાના તો મારે જ છે ને, મહારાજ આપવાના છે, આવું કઈ બોલ્યા સ્વામીજી. એટલે નાના ભાઈ કે સ્વામીજી લખો તમારે જે લખવું હોય, કારણ કે આવું આવું આપણને સ્વામીજી ઓફર આપતા હોય તો આપણે તો કરોડ બે કરોડ લખાડી અને તો આપણને થોડું તો મળે, ઠાકોરજીની સેવા આપી થાય ને સેવા મળે. અને સ્વામીજી 19 લાખ રૂપિયા સેવા લખી. હવે 19 લાખ આપવાની કોઈ કેપેસિટી નહીં, માનસિક નહીં ને વ્યવહારિક રીતે નહીં, આત્માની કેપેસિટી સ્વામી વધારતા હોય. બંને ભાઈઓ નિષ્ઠાથી મંડ્યા, ભજન કરે, સત્સંગ કરે, પોતપોતાનું કામ કરે. ભગવાનની કૃપાથી એક એમની ફેક્ટરીના પ્લોટની ઓફર આવી, એની અંદર થોડા પૈસા લોન લઈને નાખી દીધા અને સમય આવવાનો થયો ત્યારે એ ફેક્ટરી વેચી દીધી. કિંમત એટલી વધી ગઈ કે એક્ઝેક્ટ 19 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને સીધા 19 લાખ રૂપિયા જેવા હાથમાં આવ્યા, સીધા મંદિરે જઈને જમા કરાવ્યા. આ મારી છે જે કાલે મનીભાઈએ વાત કરી એમ કે સ્વામીજી સેવા લખી તો કે મારે સ્વામીજીને પકડી રાખવા કે છોડીને મૂકવા, કે હું એમનો ડિસેબલ રહું ને કેવા વિચાર આવી જતા એને. કારણ કે સ્વામીજી એક વખત 11 લાખની સેવા કહી દીધી અને બીજી બાજુ મકાન બનાવવાનું કીધું, નતા મકાન બનાવવાના પૈસા નતા 11 લાખ રૂપિયાની સેવા. પૈસા તો હતા સેવિંગના, પણ એ કોઈ દિવસ કરેલું નહીં, એને સંકલ્પ ઉઠ્યો. પણ એને હિંમત કરી અને સ્વામીજી આશીર્વાદ આપ્યા તો અહીંયા શાંતનુભાઈની ઘેર આવ્યા હતા. સ્વામીજી પોતે એ ચેકના મીંડા ગણતા હતા. મને કે આ મીંડા ગણ કેટલા છે? મેં કહું સ્વામી 40,000 US ડોલર. સ્વામી કે આટલા બધા? સ્વામી કે રાખ રાખ, મારી પાસે 500,000 આપ. ઓજસ ટીકાણી બી સાથે હતા કે ના સ્વામી મારે તો સેવા કરવી છે, તમે રાજી થાઓ. પછી એને કહ્યું કે અશોક ભાઈ હતા કે સ્વામી ઇન્ડિયામાં બી 11 લાખ રૂપિયા સેવા બધા સામાન્ય કરી હતા, ત્યારે તો તમે આમાં? સ્વામી કે સારું સારું સારું, ચાલો તાર મહારાજ એનું ઘર બી બાંધી દેશે, એની ગાડી બી થઈ જશે. અને પછી એનું ઘર બી થઈ ગયું, ગાડી બી થઈ ગઈ અને શેર માર્કેટમાં ભાવ વધ્યા, તો એનું સેવિંગમાં જે કાંઈ એને નાખ્યા હતા શેરમાં પૈસા એ ડબલ થઈ ગયા. એ 40,000 ડોલર જેટલો એને ફાયદો થયો, એને પોતાને પૈસો નાખાડ્યો. તો આપણે આવા પ્રસંગ સાંભળીએ તો સારું લાગે કે ભગવાન લઈ લે છે, એની સામે ભગવાન ઘણું કરીને આપે છે. પણ કદાચ ના બી આપે, પણ ના બી આપ્યા પછી એને ભગવાનના બળે જીવવાની જે ભાવના જાગે એ આપણા માટે સ્વામીજીના આશીર્વાદ છે. કે પૈસા આપણા આધાર નથી, પણ ભગવાન આપણો આધાર છે. એ આધારમાં મહારાજ લઈ જવા માટે ઘણા બધા પ્રસંગો મોટા પુરુષ ઊભા કરતા હોય, પણ આજે આપણે સ્વામીજીના અને ઠાકોરજીના શિષ્યોમાં પ્રાર્થના કરવી છે કે આપણે આ સેન્ટરની અંદર તન મન અને ધનથી હોમાવવું છે. શરીરની સેવા તો બધા કરી રહ્યા છે, પણ ધનની સેવા જો આપણે બધા નક્કી કરીએ તો આ સેન્ટર ફેલ થતા વાર ના લાગે. હજુ થોડી હા હા કડતલ કરીએ, હારાકીરી કરીએ. એક દીકરાએ કહ્યું સેવા નથી પૂરી થાય એવી, અને એને નક્કી કરી નાખ્યું કે મારી કિડની વેચી દઉં. એટલે એને કિડનીવાળાને કોઈને વાત કરી કે મારે કિડની ડોનેટ કરવી છે, પણ જેને કિડની મારી લાગુ પડતી હોય એના મને થોડા પૈસા આપે. નિલેશ એનું નીલકંઠ નામ હતું એનું. પછી એને નક્કી કરી નાખ્યું. પછી સ્વામીજીને કોઈકે કહ્યું કે સ્વામી પેલો કિડની વેચીને સેવા કરવા તૈયાર છે. સ્વામીજી કે ના ના, આપણે કિડની વેચવી નથી, એનાથી સેવા ભગવાન કરાવશે. એના ફાધર ગુજરી ગયેલા 10 વર્ષ પહેલા, અને એને કોઈને પૈસા આપ્યા હશે કોઈ તમાકુના વેપારીને, એ બેન્કરપ્ટ થઈ ગયો. એનો છોકરાએ પાછો ધંધો ડેવલપ કર્યો. એના બાપાનું બધું દેવું ચૂકવવા માટે જોયું તો પેલાના ફાધરના પૈસા બાકી હતા. એનો નંબર નહોતો તો એના ગામની પંચાયતમાં ફોન કર્યો કે ભાઈ આ નામનો માણસ રહે છે, અમારે કામ છે. તો કે હા, સમાચાર મળ્યા પેલા એ મળવા ગયા કે તારા ફાધરે મને તમાકુ આપી હતી, એના પૈસા અમે નતા આપી શક્યા. હું અત્યારે ધંધા પર આવ્યો છું, મારા ફાધરનો દેવું મારે વ્યાજ સાથે ચૂકવી દેવું છે, આ પૈસા તમે લેતા જાઓ. જેટલા લખ્યા હતા એટલા સેવા આપ્યા. પણ મીન વાઇઝ સ્વામીજીને કોઈ કંઈ કહ્યું હતું કે સ્વામીજીએ કિડની વેચીને સેવા કરવા તૈયાર છે, તો સ્વામીજી બોલ્યા હતા ભગવાન સ્વામિનારાયણ કોઈની કિડની વેચાવા દેવા છે જ નહીં. ધનની સેવાનો મરણીય પ્રયાસ છે, અને મન બુદ્ધિની સેવા કે ત્યાં સમાગમ કરીશું તો આપણા મન બુદ્ધિની જે કારસો પડે. સ્વામીજી બહુ નાની નાની આજ્ઞા કરી છે. ગઈકાલે બી કહ્યું હતું કે હસબન્ડ વાઇફ બી એકબીજાને તું નાખે. તો બહેનો તો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પોતાના હસબન્ડને તમે કહીને બોલાવતા હોય મોસ્ટલી, પણ ભાઈઓ વાઇફને તું નાખે. અને જ્યારે ગુસ્સો કરીએ ત્યારે તમે કહીને કોઈની પર ગુસ્સો કરશો તો આપણા ગુસ્સાની જે તીવ્રતા છે ને એ અડધી ઓછી થઈ જશે. તું કહીને કોઈની પર ગુસ્સો કરીશું તો ઓછો વધારે ગુસ્સો થશે, પણ તમે કહીશું રિસ્પેક્ટથી ગુસ્સો કરીશું તો એ ગુસ્સો આપણો ઓછો થશે. પણ એ ગુસ્સાની એ તમે શબ્દની જે આજ્ઞા છે એ આજ્ઞા ભ્રમરૂપ કરવાની આજ્ઞા છે. આપણું અહમ છે એ દુનિયામાં બહાર નહીં ફ્રસ્ટ્રેટ થાય, બહાર નહીં વ્યક્ત થાય, સૌથી વધુ ઘરમાં થશે. જે વ્યક્તિ આપણી સાંભળતું હશે ને, જે વ્યક્તિ આપણી સામે કશું નહીં બોલતું હોય ને, ત્યાં જ આપણો ગુસ્સો બહાર આવતો હશે, ત્યાં જ આપણો અહંકાર બહાર આવતો હશે. અને એ વખતે અંતરથી માનીએ કે આ ઘર નથી પણ મંદિર છે, આ વાઇફ નથી પણ ભગવાનનું સ્વરૂપ છે, અને એ જે કાંઈ વાતચીત કરે છે એ બુદ્ધિગમ્ય નથી, છતાંય એની અંદર એને મહારાજ લીલા કરી રહ્યા છે એવા ભાવથી આપણે જો સ્વીકાર કરીને જો તમે કહીશું તો આપણા આત્માની યાત્રા ભગવાન તરફ નિરંતર ચાલતી રહેશે. એ મન બુદ્ધિનું સમર્પણ છે. ગોપાનંદ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા ત્યારે મહારાજે કહ્યું, મહારાજ કહે છે તમે અમને એક બે વસ્તુ આપશો. ગોપાનંદ સ્વામી કે મહારાજ અમે આખા તમારા છે, તમને જે જોઈએ તું તે કહો. ગોપાનંદ સ્વામીજી પાસે બે વસ્તુ હતી. મહારાજે કહ્યું તમે અષ્ટાંગ યોગ સાધ્યો છે, એ અષ્ટાંગ યોગનું જાણ પણ તમારા હૃદયમાં રહેલું છે, તો અષ્ટાંગ યોગની જે ક્રિયાઓ તમે સમર્પિત કરી છે એને લઈને તમે જે જીવો છો એ વસ્તુ મને સમર્પણ કરો. અને બીજું ભગવાન સ્વામિનારાયણ માગ્યું કે ઐશ્વર્ય તમને ભગવાને બહુ આપ્યું છે. સ્વામીજી એવું કહે છે કે અષ્ટાંગ યોગ ત્રણ જણાએ સિદ્ધ કર્યો હતો, એક ભગવાન કિશને સિદ્ધ કરેલો, એક ગોપાલ યોગીને ભગવાન સ્વામિનારાયણે કરાયો હતો, અને ત્રીજા ગોપાનંદ સ્વામી હતા. અને એ જ ગોપાનંદ સ્વામી વચનામતમાં પણ માગ્યું હતું કે અષ્ટાંગ યોગ આદિ ક્રિયાનો જાણપણું રહેશે મહારાજ, એ જાણપણું કેવી રીતે ના. જ્યારે મહારાજે આ બે વસ્તુ માગી ત્યારે ગોપાનંદ સ્વામી કીધું કે મહારાજ આસ્તી, મહારાજે કીધું આ બે વસ્તુનો ઉપયોગ તમારે આસ્તી ક્યારેય કરવાનો નથી. ગોપાનંદ સ્વામી રડી પડ્યા, આંખમાં આંસુ હતા, તો એ આંસુ ગોપાનંદ સ્વામીજી એને એહાન હતા કે એને આ બે વસ્તુ છોડવાની થતી હતી, પણ ગોપાનંદ સ્વામીની આંખમાં એટલા માટે આંસુ હતા કે ભગવાન સ્વામિનારાયણ કેવા કરુણાનિધિ છે, મને એમના સિવાયના આશ્રમમાં આ બે વસ્તુ નડતી હતી એને લઈને મારો પ્રભુ સાથેનો સંબંધ તૂટતો હતો, તો આજે ભગવાન સ્વામિનારાયણ મારી પર કૃપા કરી છે, તો હે મહારાજ તમે કેવા છો, બસ તમે મારી પર બહુ કૃપા કરી દીધી, મને સંપૂર્ણ દાસત્વમાં લઈ જવા માટેની અદ્ભુત આજ્ઞા કરી. સ્વામીજી આ પ્રસંગ સમજાવતા બોલ્યા કે ગોપાનંદ સ્વામી શુદ્ધ મુમુક્ષુ હતા, શુદ્ધ સાધક હતા, એટલે એની આંખમાં આંસુ આવ્યા. કહેવાનો મતલબ આપણને છેક સામાન્ય સમર્પણ, દેહના સમર્પણથી માંડીને તન ધન મન અને આત્માનું સમર્પણ કહેતા ભગવાનનો અનન્ય આશરો છેલ્લા 5 ને 50 સિવાય પ્રમાણે ભગવાન સિવાય કોઈ વૃત્તિ નહીં રહે, પ્રીતિ નહીં રહે, માલિક તેરી રજા રહે ઓર તું હી તું રહે, બાકી ન મેં રહું ન મેરી આરજૂ રહે, એ આ મંદિરથી થશે. આ વસ્તુ સિદ્ધ કેનેડાનું મંદિર લીધું અને સ્વામીજી પ્રતિષ્ઠા કરી, પછી પહેલી સભા કરી, સભા કરીને સ્વામીજી વાત કરી, 4 આજ્ઞાઓ કરી. સ્વામીજી કઈ મંદિરમાં આવો ને તમે તો મંદિરની રીતે રહેવાનું, અહીંયા આવો એટલે તમારે છાપું નહીં વાંચવાનું, ગ્રામ્ય કથા વાર્તા નહીં કરવાની, ઠાકોરજી સાક્ષાત બિરાજમાન છે એવા ભાવથી મર્યાદા રાખી અને ભગવાનના દર્શન પ્રાર્થના કરવાનું, દંડવત પ્રણામ કરવાનું. બીજી આજ્ઞા કરી સ્વામીજી કે અહીંયા આવીને તમારે પ્રાર્થના કરવાની કે મહારાજ અમને મધ્ય 28-41 વચનામત પ્રમાણે અહંકાર રહીતની 5 પ્રકારે સેવા કરાવજો. સ્વામીજી ત્રીજી વાત કરી, સ્વામીજી હજુ એક પ્રાર્થના કરવાની કે હે મહારાજ મને કોઈ આત્મીય બને કે ના બને મને આત્મીય બનાવજો. ચોથી સ્વામીજી પ્રાર્થના કરવાની, વાણીએ કરી નપાસ થાવ ત્યારે હે મહારાજ મને એવા બળ બુદ્ધિ શક્તિ આપજો, હું વાણીએ કરી નપાસ થાવ ત્યારે હું તમારી દુનિયામાં તમારી સાથે સંબંધ તોડું તો ફરી વખત ના તૂટે એના માટે પ્રસંગો વાગોડીને ભજન કરું એવી પ્રાર્થના કરજો. સ્વામીજી આ 4 વસ્તુ કરશો તો એની સામે 4 આશીર્વાદ સ્વામીજી આપ્યા. સ્વામીજી પહેલા આશીર્વાદ આપ્યા, સ્વામીજી આ 4 વસ્તુ તમે કરશો તો પ્રભુ તમને પહેલી વસ્તુ એ આશીર્વાદ આપ્યા, શુભ વિચારોમાં, અખંડ શુભ વિચારોમાં એન્ટ્રી આપી દેશે. બીજા આશીર્વાદ સ્વામીજી આપ્યા કે કોઈ આત્મીયતા તમારાથી આત્મીયતા તમારા જીવનો ભગવાન સિદ્ધ કરાવશે. ત્રીજા આશીર્વાદ સરસ આપ્યા સ્વામી કે ટોરન્ટોની સમૃદ્ધિ તમને દેખાશે ને, કેતા લૌકિક મૂલ્યાંકન તમારા જીવમાં નહીં રહે. કોઈ કરોડપતિ માણસ આવશે, અબજપતિ માણસ હશે, એના ભારમાં આપણે નહીં રોકાઈએ. આપણી દુનિયા જુદી છે, મારા જીવ આનંદ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી કારણ કે મને ભગવાન અને સંતની પ્રાપ્તિ છે. સ્વામી કે ટોરન્ટોની સમૃદ્ધિ નહીં દેખાય, અને એનાથી આગળના ટોપ આશીર્વાદ સ્વામીજી આપ્યા, સ્ત્રી પુરુષનો ભાવ નહીં રહે, કહેતા ચૈતન્ય સ્વરૂપે આપણાથી જીવાશે. ખાલી એક કેનેડા મંદિરની અંદર આવવાથી ને આ 4 પ્રાર્થના કરવાથી આટલા અદ્ભુત આશીર્વાદ સ્વામીજી આપ્યા હતા, તો આજે આપણે સ્વામીજીને સેમ પ્રાર્થના કરવી છે કે લંડનની અંદર સેન્ટર થાય, એ સેન્ટરની અંદર અમે તન મન ધનથી સોમાઈ જઈએ. ભગવદી સંત બ્રહ્મવિહારી સ્વામી અશોકભાઈ, જતીનભાઈ, ચિરાગભાઈ, જયેશભાઈ જીવાનો સ્વીકાર કરીએ, એમનો સમાગમ કરીએ, અને આવી ટોપ ભાવનાથી, ટોપ સંબંધવાળી દ્રષ્ટિથી જીવવાની ભાવનાથી અને ટોપ સુરુચિથી અમે જીવન જીવીએ. જેના ફળ સ્વરૂપે જે કેનેડામાં આપે આશીર્વાદ આપ્યા, એવા આશીર્વાદ અમારા સૌની ઉપર આપ વરસાવતા રહો, એવા બળબુદ્ધિ અને શક્તિ આપ આપ્યા કરજો. એ જ પ્રાર્થના.